ओम श्री परमात्मने नमः। श्रीमद् भगवद गीता अध्याय बे सांख्य योग। हृदय नी दुर्बलता। गीता ना प्रथम अध्याय मा अर्जुन ना विषाद ना वर्णन नी प्रक्रिया मा मानवी ना मूलभूत विषाद नो निरूपण थयु। मने कोई अपमानजनक शब्दों कही गयु तेथी हूँ दुखी छू। आव सामान्य व्यवहारिक दुख अर्जुन ने होत तो तेनो उकेल सरळताथी लावी शकायो होत, पण एवो नैमित्तिक विषाद अर्जुन ने नथी। अर्जुन नो विषाद मूलभूत विषाद छे, तेना उकेल माटे मूलभूत उपाय नी जरूर छे। आथी भगवान अर्जुन ना विषाद ने दूर करवा माटे मूलभूत उपाय सूचवे छे, जेथी कायम ने माटे तेनो विषाद दूर थई जाय। नाना मोटा उपायों थी आपणे पण घड़ीभर विषाद थी मुक्त थई सकता होईए छे, परंतु वरी पाछो विषाद क्यांक थी आवी जतो होय छे। आम शोक के विषाद ए मानव मात्रनो प्रश्न छे। आथी अर्जुनना विषादनी निवृत्तिनो અને એ દ્વારા માનવ માત્રના વિષાદની નિવૃત્તિનો કાયમી ઉકેલ દર્શાવવા માટે ભગવાન અર્જુનને ઉપદેશ કરે છે। ભગવાન કહે છે, હે અર્જુન, જે શોક કરવા યોગ્ય નથી તેમને માટે તું શોક કરે છે। જીવનમાં શોક સાથી થાય છે અને તેમાંથી મુક્ત કેવી રીતે થવું તે હવે ભગવાન બતાવે છે। ભગવાન કહે છે કે જીવનનો ધ્યેય છે સ્થિત પ્રજ્ઞતાની પ્રાપ્તિ। જે પોતાનાથી સર્વ રીતે સંતુષ્ટ છે તે સ્થિત પ્રજ્ઞ છે, તે યોગી છે અને તે જ્ઞાની છે। આ સ્થિત પ્રજ્ઞતા પ્રાપ્ત કરવાનું સાધન છે આત્મજ્ઞાન, અને આત્મજ્ઞાન મેળવવા માટેની પૂર્વ તૈયારી માટેનું સાધન છે કર્મયોગ। કર્મયોગ એટલે શું? કર્તવ્ય કેવી રીતે બજાવવું, વ્યવહાર કેવી રીતે કરવો, આ બધું ભગવાન ગીતામાં સમજાવે છે। સાંખ્ય યોગ અર્થાત આત્મજ્ઞાન સાધ્ય છે અને કર્મયોગ સાધન છે। જીવનનું ધ્યેય જેણે પ્રાપ્ત કર્યું છે એવા સ્થિત પ્રજ્ઞ જીવન મુક્ત કે જ્ઞાની થવા માટે જીવનમાં કયું અને કેવું સાધન હોવું જોઈએ એનું સુંદર નિરૂપણ ભગવદ્ ગીતા કરે છે। ગીતા સંપૂર્ણ શાસ્ત્ર છે, તેમાં જીવનને ઉપયોગી સર્વ સાધનોનો સમાવેશ થાય છે। યુદ્ધ કેમ કરવું, કેવા પ્રકારની વ્યૂહરચના ગોઠવવી અને યુદ્ધમાં વિજય કેવી રીતે મેળવવો એનો ઉપદેશ ભગવાને ગીતામાં આપ્યો નથી, કારણ કે તેવા ઉપદેશની અર્જુનના કે કોઈ પણ મનુષ્યના દુઃખનો પ્રશ્ન હંમેશા માટે ટરવાનો નથી। માનવીના મનનું દુઃખ કે વિષાદ હંમેશને માટે ટરી જાય એ માટેનું સાધન, એ માટેનો ધર્મ ગીતા આપણને સમજાવે છે। તેથી ગીતા આપણા જીવનમાં જે કાંઈ પણ આવશ્યકતા છે તે સર્વનો પરમાર્થનો તેમજ વ્યવહારનો પણ ઉપદેશ કરે છે। આપણે આપણા વ્યવહારને કેવી રીતે પરમાર્થ બનાવી દેવો તે ભગવદ્ ગીતા સમજાવે છે। અહીં અમદાવાદમાં ઘણી બસોને પાછળ લખ્યું હોય છે કે વ્યવહાર કરતાં પરમાર્થ સરળ છે। એનો અર્થ એ થયો કે આપણે વ્યવહાર અને પરમાર્થને ભિન્ન ભિન્ન ગણીએ છીએ। ભગવદ્ ગીતા આપણને સમજાવે છે કે વ્યવહાર અને પરમાર્થ ભિન્ન નથી। આપણું વ્યવહારિક જીવન જ કેવી રીતે પરમાર્થનું સાધન બની જાય, આપણી દ્રષ્ટિમાં કેવું પરિવર્તન આવે તો આવું થાય એ દ્રષ્ટિ ગીતા પ્રદાન કરે છે। ગીતા આપણી જીવન દ્રષ્ટિમાં સદંતર પરિવર્તન લાવે છે। અર્જુને જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ માટે ભગવાનનું શરણ લીધું ત્યારે અર્જુન અત્યંત વિષાદગ્રસ્ત હતો, અને ઉપદેશ પૂરો થયો ત્યારે અર્જુન પોતે જ કહે છે, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા, तत्प्रसादानम अच्युत स्थितो अस्मि गत संदेह करिष्ये वचनम तव। हे अच्युत, आपनी कृपा थी मारो मोह नष्ट थयो छे तथा मैं स्मृति मेरवी छे। हवे हूँ संदेह विनानो थयो छु, हूँ आपना आदेश प्रमाणे करीश। आनो अर्थ ए थयो कि अत्यारे जारे अर्जुन युद्ध करवानी अशक्ति दर्शावे छे त्यारे ते कोई आंतरिक प्रतिबंध ने कारणे छे, जे दूर थवाथी ते युद्ध करवा तैयार थई जाय छे। ए आंतरिक प्रतिबंध छे शोक अने मोह। भगवद गीता आ प्रतिबंधों ने दूर करनारो ग्रंथ छे। शोक अने मोहरूपी प्रतिबंध दूर थता ज मनुष्यनो मूलभूत स्वभाव एनी पूर्णता व्यक्त करे छे। बीजा अध्यायना पहला श्लोक में संजय अर्जुन नी स्थितिनु वर्णन करे छे। तम तथा कृप्याविष्टम अश्रुपूर्णा अनुकुलेक्षणम विसिदंत मिदम वाक्यम उवाच मधुसूदन। आ प्रमाणे कृपा करुणा थी व्याप्त थयेला आंसू भरेली व्याकुर आँखवाला विषादग्रस्त अर्जुन ने श्रीकृष्ण आ वाक्य कहूँ। अर्जुन मन अत्यंत दया थी करुणा थी कृपा थी छवाई गयू छे। तेनी आँखों में आँसू भराया छे, ते बरोबर जोई सकतो नथी। अर्जुनों विषाद आमा देखाय छे, पर आवा विषाद करी रहेला रड़ता अर्जुन ने भगवाने उपेक्षा न करी। ए अगत्यनी वस्तु छे। अर्जुने कहू के युद्ध नहीं करूँ, त्यारे भगवाने जो कहूँ होत कि तारे युद्ध न करवू होय तो मारे शू, चाल आपणे बन्ने पाछा जता रहिए तो भगवद गीतानो उपदेश न थयो होत। परंतु भगवाने तेम न कर्यु अने सीधे सीधो उपदेश आपवानो प्रारंभ पण न कर्यो। वाच मधुसूदन, मधुसूदन बोल्या। मधुसूदन एटले मधु नामना राक्षसनो शत्रुनो संहार करनार। आ नाम जेनू सूचन करे छे एवो ज स्वभाव भगवान अत्यारे व्यक्त करी रह्या छे। अने ते पहला तो अर्जुन शत्रुनो नाश करवानी ज सलाह भगवान आपे छे। कुतस्त्वा कस्मलमिदं विश्वे समुपस्थितं अनार्य जुष्टम स्वर्ग्यम कीर्ति करम अर्जुन। हे अर्जुन, आवा विषम भय जन्मावनार स्थान में तारा में आवी मलिनता क्यांथी आवी गई? आ तो आर्य ने शोभे तेवुं नथी के स्वर्ग ने प्राप्त करावनारू पण नथी। एटलुं ज नहीं, ए तो अपकीर्ति करावनारू छे। हे अर्जुन, अत्यारे आ विषम कटोकटी भरी परिस्थिति में तारा हृदय में आवो विषाद आ तमस आ प्रकारनो मोह क्यांथी छवाई गयो? अनार्य जुष्टम, हे अर्जुन, आर्य लोकोने छाजे एवो आ निर्णय नथी। आर्यो एटले विचारशील पुरुषो, जीवनमां जे पोतानो श्रेय के कल्याण इच्छे छे, जे मुमुक्षुओ छे, तेवो पण कर्मयोगनो निष्क्रियतानो मार्ग न अपनावे। धनुष्य अने बाण क्षत्रिय माटे पुरुषार्थनु साधन छे अने अर्जुने ए साधननो ज त्याग करी दीधो छे। पुरुषार्थना साधननो ज जो कोई त्याग करी दे तो ते श्रेयनी प्राप्ति केवी रीते करी शके? मुमुक्षु कर्मनो त्याग न करे ए जाणे छे કે મોક્ષ જ્ઞાનથી થાય છે અને જ્ઞાનની પ્રાપ્તિ શુદ્ધ અંતઃકરણમાં થાય। અંતઃકરણને શુદ્ધ કરવાનો, મનને પ્રસન્ન રાખવાનો, રાગ દ્વેષથી મુક્ત બનાવવાનો એકમાત્ર ઉપાય છે કર્મ, અર્થાત સ્વધર્મનું અનુષ્ઠાન। અર્જુન, તું તારા સ્વધર્મનો ત્યાગ કરવા માટે તૈયાર થઈ ગયો છે, એનો અર્થ તો એવો થયો કે તને મોક્ષની ઈચ્છા નથી, ભલે, પણ શું તને સ્વર્ગની પણ ઈચ્છા નથી? તું ક્ષત્રિય છે, ધર્મનું રક્ષણ કરવું એ તારો ધર્મ છે, તારે સ્વર્ગમાં જવું હોય તો તે સ્વધર્મના પાલનથી જ જઈ શકશે. સ્વધર્મનો ત્યાગ સ્વર્ગ પ્રાપ્તિનું સાધન નથી. કદાચ તું એમ કહે કે મને તો મોક્ષમાં રસ નથી અને સ્વર્ગમાં રસ નથી. ભલે એ બંનેમાં તને રસ ન હોય, પરંતુ આ જીવનમાં તો તું સુખેથી રહેવા ઈચ્છે છે ને. અકીર્તિકરમ, યુદ્ધથી વિમુખ રહેવાનો તારો જે નિર્ણય છે તે તને કીર્તિ તો નહીં જ અપાવે, ઉપરથી એ તારી અપકીર્તિનું કારણ બનશે. સ્વર્ગની અને પરલોકની વાત તો જવા દે, પણ જેણે મહાન કીર્તિ પ્રાપ્ત કરી છે તેવો તું આ લોકમાં પણ સુખેથી નહીં જીવી શકે. યુદ્ધથી વિમુખ થવાથી તું તારો કોઈ પુરુષાર્થ સિદ્ધ નહીં કરી શકે, અને માટે કૈલભ્યમ મા સંગમ પાઠ ને તત્વ યુપદત્તે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરમ તપ. હે પાર્થ, તું કાયમ ન બન, આ તને છાજતું નથી. હૃદયની દુર્બળતા છોડીને હે પરમ તપ, તું ઊભો થા, યુદ્ધ માટે તત્પર થા. હે પાર્થ, તું તો પરમ તપ છે, તારા નામ માત્રથી શત્રુઓ ધ્રુજે છે. તારા હૃદયમાં આ જે દુર્બળતા આવી એ ક્ષુદ્ર છે. ધર્મ અધર્મનો વિવેક ન કરવાને કારણે તારામાં દુર્બળતા આવી છે એ તો અત્યંત અલ્પ છે. માટે તેનો ત્યાગ કરીને યુદ્ધ માટે તું તત્પર થા. ઉત્તિષ્ઠ જાગ્રત. ઉપનિષદ કહે છે કે અવિવેકમાંથી જાગ્રત થાઓ, વિવેક કરો, વિચાર કરો કે મનુષ્ય જીવન શા માટે છે, જીવનનું ધ્યેય શું છે, એ ધ્યેય કયા સાધનથી કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. પણ આ જાણવું સી રીતે? પ્રાપ્ય વરાંતિ બોધ. ઉપનિષદ આગળ કહે છે કે શ્રેષ્ઠ પુરુષો, જ્ઞાની મહાત્માઓ પાસે જઈને જીવન વિશે જાણો. અવિદ્યા કે અજ્ઞાનની નિંદ્રામાં અનાદિકાળથી આપણે સુતેલા છીએ, એ સુષુપ્તિમાંથી જાગ્રત થવું જોઈએ. ગુરુઓ પાસે જઈને જ્ઞાન મેળવવું જોઈએ. અર્જુન પણ આવો અજ્ઞાન નિંદ્રામાં સુતેલો જીવ છે. ભગવાન શ્રીકૃષ્ણ એના ગુરુ છે. શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદરૂપ ભગવદ્ ગીતા બહુ વિલક્ષણ છે. અર્જુન શોક કરી રહ્યો છે, ભગવાન શોકથી અસ્પૃષ્ટ છે. બંને એક જ રથ ઉપર બેઠેલા છે. આવા એક વૃક્ષ ઉપર બેઠેલા બે પક્ષીનું વર્ણન મુંડક શ્રુતિ આ રીતે કરે છે. દ્રા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિષસ્વ જાતે તયોરન્ય પીપલન સ્વાદ્રતિ અનસનન્યો અભિચાક સ્થિતિ. હંમેશા સાથે રહેનારા સમાન આખ્યાવાળા સુંદર પાંખોવાળા બે પક્ષી એક વૃક્ષને આશ્રિત છે. એમાંથી એક પક્ષી વૃક્ષના સ્વાદિષ્ટ ફળો ખાય છે, જ્યારે બીજું ફળ ન ખાઈને માત્ર જોયા કરે છે. સમાન પાંખોવાળા, સમાન દેખાવવાળા બે પક્ષી એક વૃક્ષ ઉપર રહેલા છે. આ બેમાંનું એક પક્ષી પાંખો ફફડાવતું ઝાડની ડાળીઓમાં ઉડીને ઝાડના જુદા જુદા સ્વાદવાળા ફળ ખાય છે, જ્યારે બીજું પક્ષી આવું કાંઈ કર્યા વગર બેસી રહે છે, માત્ર જોયા કરે છે. આ બે પક્ષી ખરેખર એકબીજાથી ભિન્ન નથી. એક પક્ષી જીવ છે અને બીજું ઈશ્વર છે. બંને સમાન છે, સમાન જ નહીં, તત્વની દ્રષ્ટિએ તો બંને અભિન્ન છે, એક જ છે. છતાં બે જુદા પક્ષી હોય તેવો ભ્રમ થઈ રહ્યો છે. શ્રુતિ આ દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે જીવનમાં આપણને દ્વૈતનો અનુભવ થતો હોય એવું જણાય છે. આપણે માનીએ છીએ કે ઈશ્વર મારાથી જુદો છે, મારાથી દૂર છે, ક્યાંક બીજે બેઠેલો કે સૂતેલો છે. આ ભ્રમ છે. શરીરરૂપી એક વૃક્ષ પર જીવ અને ઈશ્વર નામના બંને પક્ષીઓ રહેલા છે. ઈશ્વરની હાજરીમાં ઈશ્વરના અનુગ્રહથી જીવ શરીરમાં રહે છે, પોતે પહેલાં કરેલા કર્મોના ફળને ભોગવે છે અને વળી નવા કર્મો પણ કરે છે. એમ કરીને એ સુખી થવાની ઈચ્છા રાખે છે, પણ એ સમજતું નથી કે સુખ સ્વરૂપ ઈશ્વર આનંદ ધન નારાયણની સત્તા વડે મારી સત્તા છે અને એની જ ચેતના વડે મારી ચેતના પણ છે. જે પોતાને જીવ નર માને છે તે વાસ્તવમાં નારાયણ છે અને સ્વયં નારાયણ પોતાને અસહાય દીનહીન દરિદ્ર નર માને છે. આ જ વસ્તુ કઠોપનિષદમાં આ રીતે કહી છે. એક હૃદય ગૃહમાં જાણે કે બે ચેતન રહેલા છે, જીવ અને ઈશ્વર. આ બંને એક જ છે, તેમનામાં ક્યારેય કોઈ ભેદ કે અંતર નથી. છતાં અજ્ઞાન અને તેમાંથી જન્મેલા ભ્રમને કારણે જીવ પોતાને ઈશ્વરથી ભિન્ન માને છે. જીવનમાં અનેક પ્રકારના શોકનો અનુભવ આપણે કરતા હોઈએ છીએ. આપણે માનતા હોઈએ છીએ કે આપણી આજુબાજુના લોકો અને સંજોગો આપણને દુઃખી કરે છે. કોઈ કહે કે મારી પત્ની કર્કશા છે, કોઈ કહે કે મારા શિક્ષકો બરાબર ભણાવતા નથી, તો વળી પાડોશી નથી સારા, નોકરી જોઈએ તેવી નથી, દીકરાઓ ધ્યાન નથી રાખતા. આવા અનેક કારણો આપણા દુઃખ માટે, શોક માટે જવાબદાર હોવાનું આપણે કહેતા હોઈએ છીએ. બે પક્ષીના રૂપકમાં શ્રુતિ આગળ કહે છે કે નારાયણની સાથે એક જ વૃક્ષ ઉપર બેઠેલું નર પક્ષી મોહિત થઈને લાચારી અનુભવતું શોક કરે છે. ખરેખર તો નારાયણ જ પોતાને નર માની લે છે. આ મોજ એના શોકનું કારણ છે. નર અર્જુન અને નારાયણ શ્રી કૃષ્ણ બંને એક જ છે, છતાં રથ ઉપર અર્જુન શોકગ્રસ્ત છે અને ભગવાન શોક મુક્ત છે. પહેલા અધ્યાયમાં અર્જુને પોતાની મૂંઝવણ રજૂ કરી. યુદ્ધ પોતે કેમ કરવા માંગતો નથી તેના કારણ આપ્યા. સામા પક્ષે લોભી લોકો છે, લોભથી તેમની બુદ્ધિ કલુષિત થઈ ગઈ છે. આથી એ લોકો તો આપણી સાથે યુદ્ધ કરવા તૈયાર થયા છે, પણ મારી બુદ્ધિ તો કામ કરે છે ને. મને તો રાજ્યનો, ભોગનો કે સુખનો લોભ પણ નથી, અને માટે મારે તો યુદ્ધના નામે હિંસા આચરવાથી દૂર રહેવું જ જોઈએ. યુદ્ધ કરવું એ તો પાપ છે. યુદ્ધથી કુળનો નાશ થશે, કુળ ધર્મનો નાશ થશે, ચારે બાજુ અધર્મ વ્યાપી જશે, ધર્મ ક્યાંય રહેશે નહીં. પછી તો શ્રદ્ધાથી જે કરવામાં આવે છે તે શ્રાદ્ધ તર્પણ જેવી ક્રિયાઓ પણ કોઈ કરશે નહીં. શ્રદ્ધા વગરના માણસો શાસ્ત્રમાં શ્રદ્ધા નહીં કરે, ઈશ્વરનો સ્વીકાર નહીં કરે. પરિણામે ધર્મનો, કર્તવ્યનો પણ આદર નહીં કરનારો મનુષ્ય કેવળ ભૌતિકવાદી બની જશે. સમાજમાં દુરાચાર, વ્યભિચાર ફેલાઈ જશે. ચારે બાજુ અવ્યવસ્થા, અંધાધૂંધી ફેલાઈ જશે અને ભગવાન એમનું નિમિત્ત હું બનીશ. માટે મને તો લાગે છે કે આ પાપમાંથી પાછા વરવાનું જ મારે માટે સારું છે. હે ગોવિંદ, હું તો યુદ્ધ નહીં કરું. અર્જુન જાણે કે ભગવાનને ઉપદેશ આપે છે, અર્જુન બોલ્યા કરે છે અને ભગવાન સાંભળ્યા કરે છે, અર્જુનના કહેવાનો કોઈ જવાબ આપતા નથી. ભગવાન જાણે છે કે અર્જુને યુદ્ધમાંથી પાછા ફરવાના પોતાના નિર્ણયના ટેકામાં જ દલીલો કરી છે. તેનું કારણ અર્જુનના મનનો વિષાદ છે. અર્જુન નથી બોલતો એનો વિષાદ આ બોલે છે, છતાં એ વિષાદનું કારણ અને એને દૂર કરવાનો ઉપાય બતાવતા પહેલાં ભગવાન અર્જુનને યુદ્ધ માટે તૈયાર કરવા માટે કહે છે કે હે પરમતપ, આ કાયરતા તને છાજતી નથી, ઉત્તિષ્ઠ, કાયરતા છોડીને તું યુદ્ધ માટે તત્પર થા. ભગવાને અર્જુનને કાયર કહ્યો, છતાં અર્જુન યુદ્ધ માટે ઊભો ન થયો. એ તો વળી દલીલો કરવા માંડ્યો કે હું કાયર નથી, કાયરતાના લીધે મારે યુદ્ધ નથી કરવું, એવું નથી, આ યુદ્ધ તો ધર્મ યુદ્ધ નથી, માટે હું યુદ્ધ નથી કરતો. યુદ્ધમાં મારે કોનો વધ કરવો પડશે એ શું આપ જોતા નથી? આપણી સામે ઉભેલા દ્રોણાચાર્ય મારા ગુરુ છે, ભીષ્મ પિતામહ મારા દાદાજી છે, આ બંને મારા માટે પૂજ્ય છે, એ બંનેની તો ફૂલ વડે મારે પૂજા કરવી જોઈએ, તેને બદલે એમના શરીર પર તીરની વર્ષા હું કેવી રીતે કરી શકું? ભગવાન પોતાને સમજે એ માટે અર્જુન જાણે કે આજીજી કરી રહ્યો છે, અને છતાં ભગવાન જાણે કે કશું સમજતા જ નથી, કશું બોલતા નથી. અર્જુન વરી કહે છે કે હે ભગવાન, આવા મહાપુરુષો અને ગુરુઓની હત્યા કરીને મારે એમના લોહીથી ખરડાયેલી રાજગાદી મેળવવાની હોય તો એના કરતાં તો ભીખ માંગીને પેટ ભરી લેવાનું હું વધારે પસંદ કરીશ. ક્ષત્રિય ધર્મનો ત્યાગ કરીને હું ભિક્ષાટન કરીશ. યુદ્ધમાં અધર્મીઓનો વધ થવાનો છે અને એ વધને અર્જુન હિંસા ગણે છે. તેથી અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમ ધર્મ છે, એ ન્યાયે અર્જુનને યુદ્ધ અધર્મ જણાય છે અને ક્ષત્રિય માટે યુદ્ધ કર્તવ્ય છે એવું પણ તે જાણે તો છે જ. આથી આ બેમાંથી શું વધુ સારું છે તેનો નિર્ણય અર્જુન પોતે કરી શકતો નથી. તે કહે છે કે અમે નિર્ણય કરી શકતા નથી કે કયો વિકલ્પ વધારે યોગ્ય છે. આ યુદ્ધ મેદાનનો ત્યાગ કરીને ભિક્ષાટન કરવું એ યોગ્ય છે કે પછી હિંસાથી ભરેલું હોવા છતાં યુદ્ધ કરવું વધારે યોગ્ય છે? અમે યુદ્ધમાં જીતી જઈએ એ સારું કહેવાય કે તેઓ જીતે તે સારું કહેવાય? એ પણ અમે નક્કી કરી શકતા નથી. હે ભગવાન, બંને પક્ષમાં ઉભેલા અમારા ભાઈઓ, બંધુઓ, સગા સંબંધીઓનો સંહાર કર્યા વગર તો અમે યુદ્ધ જીતી ન શકીએ, અને તેમની હત્યા કરીને જીવવાનો તો કશો અર્થ જ નથી, તો પછી શા માટે મારે યુદ્ધ કરવું? કૃપણતા, વળી અર્જુન અને દુર્યોધનના યુદ્ધ પ્રત્યેના યુદ્ધથી થનારી સ્વજનોની હિંસા પ્રત્યેના દ્રષ્ટિબિંદુમાં મહાન તફાવત છે. દુર્યોધન કહે છે, મદર્થે ત્યક્ત જીવિતા, મારા પક્ષના યોદ્ધાઓ તો મારે માટે જ જીવે છે અને મારે માટે જ મરશે, મારે માટે આ બધા યોદ્ધાઓ યુદ્ધ કરશે. જ્યારે અર્જુન કહે છે કે હું તો મારા સ્વજનોને માટે લડું છું, મારા ગુરુઓ, પિતરાઈઓ, પુત્રો, પૌત્રો, જેમને માટે રાજ્ય, ભોગ, સુખના સાધનો મેળવવાના છે, તે તો બધા પ્રાણ અને સર્વસ્વ મૂકીને અહીં યુદ્ધમાં ઉભેલા છે, અને તેઓ તો મરાઈ જશે, તો પછી રાજ્ય મેળવવાનું કોને માટે? એને ભોગવશે કોણ? સ્વજનોને મારીને તો હું જીવતો રહેવા પણ નથી ઈચ્છતો, તો પછી એમના ભોગે તો હું રાજ્ય તો ભોગવું જ સી રીતે? અને તેથી હું નથી કહી શકતો કે કૌરવો જીતે તે યોગ્ય છે કે અમે જીતીએ તેઓ યોગ્ય છે. અર્જુનના મનની પરિસ્થિતિ આવી છે. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામી ત્વામ ધર્મ સમૂઢ ચેતઃ. કૃપણતાના દોષથી જેનો સ્વભાવ તિરસ્કૃત થયેલો છે, ધર્મ વિશે જેનું ચિત્ત અત્યંત મૂઢ થઈ ગયું છે, તેવો હું આપને પૂછું છું. અર્જુન કહે છે, હે ભગવાન, મારો સ્વભાવ કૃપણતારૂપી દોષથી તિરસ્કૃત થયો છે, તેથી મારી બુદ્ધિ કુંઠિત થઈ છે. કૃપણ એટલે કંજૂસ, જેની પાસે બહુ ધન હોય છતાં જે પાયનો પણ ખર્ચ ન કરી શકે તેને આપણે કંજૂસ કહીએ છીએ. જેની પાસે પૂરતું ધન નથી તે તો ગરીબ છે. ગરીબ માણસ છૂટથી ખર્ચ ન કરે એ સમજાય એવું છે, પણ ધનવાન હોવા છતાં ન ખર્ચે એ તો ગરીબ કરતાંય ગરીબ છે. કારણ કે એ પોતાને ગરીબ માને છે. આપણા શાસ્ત્રો કહે છે કે જીવ પણ ધનવાન છે, સ્વરૂપથી તે પૂર્ણ બ્રહ્મા છે, અને છતાં પોતાને તે અસહાય અલ્પ માને છે. આ જ કૃપણતા છે. વળી આ અલ્પતાનું કારણ અજ્ઞાન છે. તેવી સમજ ન હોવાને કારણે અલ્પતાને તે સાચી માને છે. જગતના પદાર્થોમાં અને ભૌતિક સિદ્ધિઓમાં તે પૂર્ણતાના સુખના સલામતીના દર્શન કરે છે. આથી તેમને પ્રાપ્ત કરી પૂર્ણ થવા પ્રયત્ન કરે છે. આમ બુદ્ધિનો ઉપયોગ આત્મજ્ઞાન માટે કરવાને બદલે વિષયોના અને તેમને પ્રાપ્ત કરવાના સાધનોના જ્ઞાનમાં તેનો ઉપયોગ થાય છે. આ છે કૃપણતા. પોતે ધનવાન હોવા છતાં તેનું જ્ઞાન ન હોવાથી તે પોતાને દરિદ્ર માને છે અને તે દરિદ્રતાથી પીડાય પણ છે. આ વિષયમાં એક કથા જાણીતી છે. એક ગરીબ માણસને કોઈ મહાત્માએ એક પારસ મણી આપ્યો. મહાત્માએ કહ્યું કે આ પથ્થર લઈ જા, એનાથી તારી ગરીબાઈ દૂર થઈ જશે, તું મોટો ધનવાન બની જઈશ. આ ગરીબ માણસે તો પારસ મણી કોઈ દિવસ જોયેલો નહીં. આથી એ પથ્થરનું શું કરવું, સી રીતે તેમાંથી ધન મળશે એ કાંઈ એને સમજાયું નહીં. થોડા દિવસ તો એણે પથ્થરની પૂજા કરી, તેનાથી તેને કંઈ ધન મળ્યું નહીં. આથી છેવટે થાકીને એણે તો પથ્થરથી ચટણી વાટવાનું શરૂ કર્યું. મહાત્માએ આપેલા પથ્થરનો કંઈ ઉપયોગ કર્યાનો સંતોષ એણે માન્યો. બે ચાર વર્ષ પછી એ જ મહાત્મા એ જ ગામમાં ચાતુર્માસ કરવા આવ્યા. આ ગરીબ માણસે એક દિવસ જઈને મહારાજને પ્રાર્થના કરતા કહ્યું કે મહારાજ, હું તો બહુ ગરીબ છું, મારા પર કંઈ દયા કરો. ત્યારે મહારાજે પૂછ્યું કે તને મેં ગઈ વખતે પારસમણી આપ્યો હતો, તોય તું ગરીબ રહ્યો, શું કર્યું તે પારસમણીનું? ત્યારે પેલો ગરીબ માણસ કહે, મહારાજ, આપે તો મને એક પત્રો આપેલો, એનાથી હું તો ચટણી વાટું છું. પારસમણી મળ્યા પછી પણ માણસ એનાથી ચટણી વાટે તો એ ધનવાન કેવી રીતે થાય? મનુષ્યને ભગવાને વિવેક બુદ્ધિ ધરાવતા માનવ દેહરૂપી પારસમણી આપેલો છે. જીવને ઈશ્વર બનાવવાની ક્ષમતા માનવીની બુદ્ધિમાં છે, પરંતુ બુદ્ધિનો સાચો ઉપયોગ કરતા માણસને આવડતું નથી. કેવી રીતે વધારે સંપત્તિ મેળવવી, કેવી રીતે બીજા પર નિયંત્રણ કરવું, કેવી રીતે બીજાને પછાડીને આગળ વધવું, આવી બધી વસ્તુઓ માટે જ સામાન્ય રીતે માણસ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતો હોય છે. સંપત્તિ સત્તા વગેરે સુખના સાધન બની શકે છે, પણ એ સાધનોને જ સાધ્ય માની લેવાની, સુખ માની લેવાની ભૂલ કરીને પછી એને મેળવવામાં આપણે આપણી શક્તિનો દુરુપયોગ કરીએ છીએ. અર્જુન પૂછે છે કે ભગવાન, જીવનનું ધ્યેય શું છે? મનુષ્યનું નિશ્ચિત શ્રેય શેમાં છે? અર્જુને આજ સુધી આવો વિચાર જ ન આવ્યો કે જિંદગીનું કોઈ ધ્યેય હોઈ શકે અને સમગ્ર જીવન એ ધ્યેયની પ્રાપ્તિ માટેનું સાધન હોઈ શકે. ઘણા અસ્ત્ર શસ્ત્ર મેં મેળવ્યા અને તેમનો ઉપયોગ કરતા પણ હું શીખ્યો. 12 વર્ષના વનવાસ દરમિયાન હું દેવલોકમાં જઈ આવ્યો અને પાતાળમાં પણ હું જઈ આવ્યો. વધુને વધુ શક્તિશાળી બનવામાં, યશ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવામાં જ મેં મારી બુદ્ધિનો ઉપયોગ આજ સુધી કર્યો છે. પણ હવે મને એવું થાય છે કે આટલું મેં મેળવ્યું છે અને હજુ વધારે હું મેળવીશ તો શું તેનાથી હું કૃતાર્થ થઈ જઈશ ખરો? અર્જુનની જેમ જ આપણે બધા જીવનના ગાડરિયા પ્રવાહમાં ખેંચાતા હોઈએ છીએ. જે બધા કરે છે તે હું કરું છું, બધા ભણે છે હું ભણું છું, બધા નોકરી કરે છે હું નોકરી કરું છું, બધા પૈસા ભેગા કરી ધનવાન થાય છે હું પણ તે માટે પ્રયત્ન કરું છું, બધા લગ્ન કરે છે, માતા પિતા બને છે, દાદા દાદી બને છે હું પણ એ બધું કરું છું, લોકો વિદેશ જાય તો હું દેવ કરીને વિદેશ જાઉં છું, શા માટે આ બધું? એનાથી મને શું મળશે? શું મળે તો મને ધન્યતા લાગશે? આવો કોઈ પ્રશ્ન મારા ભોરા મનમાં જન્મતો જ નથી. ભગવાને આપેલા માનવ દેહ રૂપી આ રથમાં સવાર થઈને હું અહીં ત્યાં ફર્યા કરું છું, પણ ક્યાં જવા નીકળ્યો છું એની તો મને ખબર નથી. બસ જે રસ્તો સારો દેખાય તેના ઉપર હું તો રથ લઈને નીકળી પડું છું અને આટો મારીને પાછો આવું છું. કોઈ ગંતવ્ય મને હાથ લાગતું નથી. ઉપનિષદ કહે છે કે વિષ્ણુનું પરમ પદ એ મનુષ્યનું ગંતવ્ય છે. દેહરૂપી રથમાં બેસીને માણસે ત્યાં પહોંચવાનું છે, પણ આ ન જાણવાને કારણે માણસ બગીચામાં, સિનેમા ઘરમાં, વિદેશમાં અને બહુ થાય તો પિતૃલોકમાં તે સ્વર્ગલોકમાં આટા માર્યા કરે છે, પણ વિષ્ણુના પરમ પદ ને એ પામતો નથી. બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય મુનિ કૃપણ શબ્દનો પ્રયોગ કરતા કહે છે, યો વા એતદક્ષરમ ગાર્ગર્ય વિદિતમા અસ્માલોક કાત પ્રૈતિ સકૃપણ. હે ગાર્ગી, આ અક્ષર બ્રહ્માને જાણ્યા વગર જે મનુષ્ય આ લોક છોડીને જાય છે અર્થાત મૃત્યુ પામે છે તે કૃપણ છે. મૂળભૂત સમસ્યા. માનવીને જીવનમાં 2 પ્રકારની સમસ્યાઓ હોય છે, પ્રાસંગિક સમસ્યાઓ અને આધ્યાત્મિક સમસ્યાઓ. જીવનમાં વિવિધ પ્રસંગે ઊભી થતી સમસ્યાઓને પ્રાસંગિક સમસ્યાઓ કહે છે. કોઈ નિમિત્તને કારણે થતી હોવાને લીધે તેમને નૈમિત્તિક કહી શકાય અને વ્યવહારના વિષયની હોવાના કારણે તેમને વ્યવહારિક સમસ્યાઓ પણ કહી શકાય. આ સમસ્યાઓ બધાને હોય પણ એમની વિગતો જુદી હોય અને તેથી દરેક સમસ્યાનું સમાધાન પણ જુદું હોય. જ્યારે આધ્યાત્મિક સમસ્યા મનુષ્ય માત્રની મૂળભૂત સમસ્યા છે. આ સમસ્યા ઈશ્વરના આત્માના અર્થાત મનુષ્યના પોતાના જ સ્વરૂપના અજ્ઞાનમાંથી જન્મેલી સમસ્યા છે. દરેક માણસ અજ્ઞાન લઈને જન્મ્યો છે, અજ્ઞાનને કારણે જ જન્મ્યો છે. આ જ અજ્ઞાન તેને કૃપણ બનાવે છે. કૃપણતાને કારણે સર્વ વ્યવહાર તેને માટે સમસ્યા બની જાય છે. અર્જુનને પણ આ બંને સમસ્યા કાલ્પનિય દોષો પહત સ્વભાવો કૃપણતાના દોષથી મારી બુદ્ધિ તિરસ્કૃત થયેલી છે એમ જ્યારે અર્જુન કહે છે ત્યારે માનવીની મૂળભૂત આધ્યાત્મિક સમસ્યાનો નિર્દેશ તે કરે છે. ધર્મ સમૂઢ ચેતઃ, ધર્મના વિષયમાં મારું ચિત્ત અત્યંત મોહિત થઈ ગયું છે એમ જ્યારે કહે છે ત્યારે અર્જુન પોતાની વ્યવહારિક, પ્રાસંગિક, નૈમિત્તિક કે તત્કાલીન સમસ્યાનો નિર્દેશ કરે છે. એ કહે છે કે સ્વજનો સાથેના આ યુદ્ધના પ્રસંગમાં મારો શું ધર્મ છે, મારું શું કર્તવ્ય છે તે હું નક્કી કરી શકતો નથી. તેનું વિષાદગ્રસ્ત તામસ મન ધર્મને અધર્મ જુએ છે અને અધર્મને ધર્મ. અર્જુનનો તત્કાલિક પ્રશ્ન મૂળભૂત સમસ્યાઓમાંથી જ ઉત્પન્ન થયેલો છે. સામાન્ય માનવીની જેમ અર્જુનમાં પણ અજ્ઞાનનો અંધકાર છે અને આ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થતા અહંકાર અને મમકાર પણ છે. યોગશાસ્ત્ર કહે છે કે માનવીના જીવનમાં 5 કલેશ છે, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. અનાત્મને આત્મા માનવો, દુઃખને સુખ માનવું, દુઃખના સાધનને સુખનું સાધન માનવું, અનિત્યને નિત્ય માનવું અને અશુદ્ધને શુદ્ધ માનવું, આ પ્રકારના અવિવેકને યોગશાસ્ત્રમાં અવિદ્યા કહે છે. આત્મા કોણ અને અનાત્મા કોણ, હું કોણ અને હું નથી તે કોણ, આ પ્રકારના વિવેકનો અભાવ એટલે અવિવેક. એ અવિદ્યા અવિવેકરૂપ આ અવિદ્યામાંથી જન્મે છે. અસ્મિતા, હું અર્જુન છું એવો અહંકાર અને આ મારા સ્વજનો છે એવો મમકાર અસ્મિતામાંથી જન્મે છે. રાગ અને દ્વેષ, અહમ અને મમને જે અનુકૂળ હોય, ઉપયોગી હોય તેને માટે રાગ અને તેમાં જે પ્રતિકૂળ હોય તેના પ્રત્યે દ્વેષ, તેમાંથી જન્મે છે. અભિનિવેશ, પોતાના જીવન પ્રત્યે અત્યંત આશક્તિ, આ આશક્તિ ભય પણ જન્માવે છે. આ પ્રકારના કલેશ એ કંઈ માત્ર અર્જુનનો પ્રશ્ન નથી, એ તો માનવ માત્રનો પ્રશ્ન છે. અર્જુનની જેવી સમસ્યા છે તેવી બધાની પણ સમસ્યા છે, પરંતુ અર્જુન પોતાની સમસ્યાને જાણી શક્યો એટલો ભાગ્યશાળી છે. સામાન્ય મનુષ્યને પોતાની આખી જિંદગી પૂરી થઈ જાય ત્યાં સુધી મૂળભૂત સમસ્યા ઓળખાતી જ નથી. યુદ્ધ અને સંહાર જેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવાનો આવ્યો ત્યારે અર્જુનને જીવનના મૂળભૂત પ્રશ્નો વિશે ખ્યાલ આવ્યો. અર્જુનની જેમ જ આપણા બધાના પણ પ્રાસંગિક પ્રશ્નોના ગર્ભમાં મૂળભૂત સમસ્યા સમાયેલી જ હોય છે. અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, ભય વગેરે બધા કલેશ અજ્ઞાનમાંથી જન્મે છે. માટે આ અજ્ઞાન દરેક મનુષ્ય માટે મૂળભૂત સમસ્યા છે, જેમાંથી નાની મોટી પ્રાસંગિક કે વ્યવહારિક સમસ્યાઓ જન્મતી હોય છે. જીવનમાં આવતી પરિસ્થિતિઓને કે ઘટતી ઘટનાઓને અજ્ઞાનને કારણે આપણે ન સમજી શકીએ અથવા ઉલટી રીતે સમજીએ ત્યારે તે પરિસ્થિતિઓ કે ઘટનાઓ સમસ્યા બની જતી હોય છે. મન સ્વસ્થ હોય ત્યારે પરિસ્થિતિ માત્ર પરિસ્થિતિ જ રહે છે, આપણે તેને સમજી શકીએ છીએ અને તેનો સામનો કરવા માટે યોગ્ય પ્રયત્ન પણ આપણે કરી શકીએ છીએ. મન જ્યારે સ્વસ્થ ન હોય ત્યારે સામાન્ય પરિસ્થિતિને પણ આપણે મહાન સમસ્યા બનાવી મૂકતા હોઈએ છીએ. આનું નામ જ મોહ છે. આમ અર્જુનનો મૂળભૂત પ્રશ્ન છે અજ્ઞાન અને તેમાંથી જન્મેલ શોક તેમજ મોહ, અને માનવ માત્રનો પણ મૂળભૂત પ્રશ્ન આ જ છે, જેનો ઉકેલ ભગવાન ગીતામાં આપે છે. તેથી જ ગીતામાં આપણને રસ છે. અર્જુન મહાપરાક્રમી યોદ્ધો છે, તેથી કે એ રાજકુમાર છે, તેથી એના પ્રશ્નમાં અને એના પ્રશ્નના ઉકેલમાં આપણને રસ છે એવું નથી. પરંતુ શોક અને મોહ અર્જુનના જેટલા જ આપણા સૌના પણ પ્રશ્ન છે. આપણું જીવન શોક અને મોહથી ભરેલું છે. કોઈના મોઢા પર ક્યારેક શોક દેખાય અને બીજાના મોઢા પર ન દેખાય એવું બને. નાના મોટા નિમિત્તે આપણને શોકને ભૂલીને ખડખડાટ હસી પડીએ એવું પણ બને. ઘડીભર કોઈ કારણથી આપણા હૃદય પરનું વિષાદનું વાદળ દૂર થઈ જાય અને આપણને આનંદનો અનુભવ થતો જણાય. પરંતુ વળી પાછો પેલો વિષાદ આપણા મુખ પર છવાઈ જાય છે. આ વિષાદ જ કામ, ક્રોધ, લોભ જેવા જાત જાતના રૂપમાં પ્રગટ થતો હોય છે. શોક, રોકક્કર, ફરિયાદો, આ બધું શું છે? આ બધા વિષાદના જ રૂપ છે. અંદરથી આનંદ હોય તો બહારથી કોઈને ફરિયાદ હોય નહીં. માણસ જ્યારે પોતાની જાતને જ ન સ્વીકારે, પોતાને જ પ્રેમ ન કરે કે ન કરી શકે, ત્યાર પછી તે સુખી કેવી રીતે થઈ શકે? આ વિષાદને કારણે જ જીવનમાં આવતી પરિસ્થિતિઓ સમસ્યાઓ બની જતી હોય છે, જેનો ઉકેલ આપણને જડતો હોતો નથી. નિશ્રેયશઃ અનેક રીતે ઉકેલ માટે પ્રયત્ન કર્યા છતાં જ્યારે સફળતા ન મળે, કોઈ માર્ગ જ્યારે ન દેખાય, ત્યારે હૃદયમાં વિષાદ છવાઈ જાય છે. આવો વિષાદ અત્યારે અર્જુનના હૃદયમાં છવાઈ ગયો છે અને તેથી તે કહે છે, યચ્છેય શ્યાનિશ્ચિતમ બ્રૂહી તન્મે શિષ્યસ્તે અહમ સાધી મામ ત્વામ પ્રપન્નમ. જે નિશ્ચિત શ્રેય હોય તે મને કહો, હું આપનો શિષ્ય છું, આપને શરણે આવેલા મને આપ ઉપદેશ કરો. નિશ્ચિત શ્રેય એટલે નિશ્રેયસ, મોક્ષ, કલ્યાણ. અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે કે મારું નિશ્ચિત અને આત્યંતિક શ્રેય જેનાથી થાય તે આપ મને કહો. સાધન કરવાથી જેના પ્રાપ્ત થવાની ખાતરી હોય તેને નિશ્ચિત કહેવાય, અને પ્રાપ્ત થયા પછી જેનો નાશ ન થવાનો હોય તેને આત્યંતિક કહેવાય. ઔષધ લેવાથી ક્યારેક વ્યાધિ દૂર થાય તો ક્યારેક દૂર ન પણ થાય. એકવાર દૂર થઈ જાય તોય એ વ્યાધિ ફરીથી આવી શકે. આમ વ્યાધિ દૂર કરવામાં ઔષધ નિશ્ચિત સાધન નથી, અને પીડા પણ હંમેશા માટે દૂર થતી નથી. તેવી રીતે અગ્નિહોત્રાદિ વિહિત કર્મ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થવી જોઈએ, પરંતુ કોઈક પ્રતિબંધ હોય તો તે ન પણ થાય, અને સ્વર્ગ પ્રાપ્ત થઈ જાય તો એ પુણ્ય ક્ષીણ થતાં તેનું સુખ પાછું નષ્ટ થઈ જાય. આમ દુઃખ દૂર કરવામાં અને સુખ મેળવવામાં લૌકિક અને વૈદિક સાધનોમાં નિશ્ચિતતા કે આત્યંતિકતા નથી. અર્જુન ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે ભગવાન, આપ મને એવા સાધનનો બોધ કરો જેનાથી મને નિશ્ચિત અને આત્યંતિક સુખ મળે, એવું સુખ મળે જેને મેળવ્યા પછી કાંઈ મેળવવાનું રહે નહીં. આવું સુખ જો મેળવવાનું હોય તો તે ક્યારેક જતું પણ રહેવાનું, કારણ કે જે આવ્યું હોય તે જાય એવો નિયમ છે. આથી નિશ્રેયશ જો નિશ્ચિત આત્યંતિક સુખ હોય તો પછી એ મેળવવાની પ્રાપ્ત કરવાની કોટીમાં જ ન હોય, એ તો નિત્ય પ્રાપ્ત જ હોવું જોઈએ. અત્યારે એ અપ્રાપ્ત જણાય છે એ તો અજ્ઞાનને કારણે જ હોઈ શકે. ગરામાં મારા પહેરેલી હોય અને છતાં તેની જાણ ન હોય તો બહાર અન્યત્ર મારાને આપણે શોધીએ એવું બનતું હોય છે, તેવી રીતે નિશ્રેયસ આત્માનો સ્વભાવ છે, છતાં અજ્ઞાનને કારણે તે અપ્રાપ્ત જણાય છે અને પછી તેને મેળવવા માટે માનવી વલખા મારતો હોય છે. આજે અર્જુનને વિવેક જન્મ્યો કે નિશ્રેયસ કોઈ પ્રયત્ન દ્વારા બહારથી મેળવવાનું ન હોઈ શકે, એ તો માત્ર જ્ઞાનથી જ મેળવવાનું હોય, એ તો માત્ર જાણવાની વસ્તુ હોય, કર્મ અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિનું સાધન છે, તેથી તે નિશ્રેયસની પ્રાપ્તિનું સાધન ન હોઈ શકે. જ્યારે જ્ઞાન અજ્ઞાનની નિવૃત્તિ દ્વારા વસ્તુના વાસ્તવિક સ્વરૂપને પ્રકાશિત કરે છે, માટે જ્ઞાન જ નિશ્રેયસનું સાધન હોઈ શકે. આત્મજ્ઞાન આત્મા વિશેના અજ્ઞાનને દૂર કરી આત્માની સ્વરૂપભૂત પૂર્ણતાને આત્યંતિક સુખને પ્રકાશિત કરે છે, અને જે નિત્ય પ્રાપ્ત છે તે નિશ્રેયસને જાણે કે પ્રાપ્ત કરાવે છે. આથી જ અર્જુન જ્ઞાનની માંગણી કરે છે. વળી અર્જુન કહે છે કે મારી ઇન્દ્રિયોનું શોષણ કરનારા શોકનું નિવારણ બીજા કોઈ પણ રીતે થાય એવું મને જણાતું નથી. યુદ્ધમાં વિજય મેળવીને પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય હું મેળવું કે પછી દેવતાઓનું આધિપત્ય મેળવું, પણ તેનાથી મારો આ શોક દૂર થાય તેમ નથી. અર્જુનના આગળના અને આ વિધાનોમાં એનો વિવેક અને વૈરાગ્ય બંને સ્પષ્ટ જણાઈ આવે છે, જે બતાવે છે કે તેનામાં જિજ્ઞાસા જાગૃત થઈ છે. ઉપનિષદ કહે છે કે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જિજ્ઞાસુએ ગુરુ પાસે જવું જ જોઈએ. અહીં અર્જુન ભગવાનને નિવેદન કરે છે કે હું આપનો શિષ્ય છું, આપ મને ઉપદેશ કરો. અર્જુનમાં પરિવર્તન આવી ગયું છે, તે યોદ્ધામાંથી જિજ્ઞાસુ બન્યો છે, રથ સ્વામીમાંથી સેવક બન્યો છે, સખામાંથી શિષ્ય બન્યો છે. આજે તેને ભગવાનમાં ગુરુના અને પોતાનામાં શિષ્યના દર્શન થાય છે. છાંદોગ્ય ઉપનિષદમાં નારદ મુનિ સનત કુમારોને પ્રાર્થના કરે છે, તે રીતે અર્જુન પણ પોતાને શોકમાંથી મુક્ત કરવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે. પ્રભુ, હું આપનો શિષ્ય છું, આપનો શરણાગત છું, આપ મારી ઉપેક્ષા ન કરશો. આત્મજ્ઞાનના સંપ્રદાયમાં પ્રથા એવી છે કે અધિકારી શિષ્ય યોગ્ય રીતે જ્ઞાનની માંગણી કરે તો જ તેને ઉપદેશ કરવો જોઈએ. અર્જુન આ પ્રથાનું અનુસરણ કરે છે અને ભગવાન પણ તેની ઉપેક્ષા ન કરતા અત્યંત પ્રેમથી તેને ઉપદેશ કરે છે. આ તબક્કે સંજય કહે છે કે ભગવાનને આ પ્રકારે નિવેદન કરીને ગુડાકેશ અર્થાત નિંદ્રાને જીતનાર અને પરમતપ અર્થાત શત્રુઓને સંતાપ માડનાર અર્જુન ભગવાનને ઋષિકેશ ગોવિંદને હું યુદ્ધ નહીં કરું એમ કહીને મૌન થઈ ગયો. ભગવાન ઋષિક અર્થાત ઇન્દ્રિયોના ઈશ એટલે કે નિયંત્રણ કરનાર ઋષિકેશ છે. ઇન્દ્રિયોના નિયામક અને પ્રવર્તક એવા અંતર્યામી છે અને વળી તેવો ગોવિંદ છે. ગો અર્થાત વાણીને વેદને જાણનાર સર્વજ્ઞ છે. આમ સર્વજ્ઞ અને સર્વશક્તિમાન સર્વ અંતર્યામી ભગવાન સમક્ષ નિવેદન કરીને અર્જુન મૌન થઈ ગયો. જે સ્વયં યુદ્ધને માટે તત્પર હતો તે અર્જુન શોક અને મોહને કારણે નિર્વ્યાપાર અર્થાત નિષ્ક્રિય થઈ ગયો. પરંતુ ભગવાન સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે, તેથી શરણાગત અર્જુનના શોક અને મોહને જરૂર તે દૂર કરશે એવું સૂચન પણ ઋષિકેશ અને ગોવિંદ શબ્દોના પ્રયોગમાં રહેલું છે. અને વળી અર્જુન અત્યારે ભલે નિષ્ક્રિય થઈ ગયો છે એમ જણાય, પરંતુ એ ગુડાકેશ અને પરમતપ છે, તેથી આંતરિક નિષ્ક્રિયતા અને આંતરિક અવરોધોને દૂર કરવાનું સામર્થ્ય તેનામાં રહેલું છે એવું સૂચન પણ સંજય ધૃતરાષ્ટ્રને કરી રહ્યા છે. તમ ઉવાચ ઋષિકેશ પ્રહસ્નિ ભારત સેન રૂભયો મધ્યે વિષિદંત મિદમ વચ. હે ભારત, ધૃતરાષ્ટ્ર બંને સેનાઓની મધ્યમાં ખેદ પામતા તે અર્જુનને જાણે હસતા હોય તેવા ભાવ સાથે શ્રી કૃષ્ણે આ વચનો કયા. પ્રવૃત્તિ અને નિવૃત્તિ. આમ જ્યારે અર્જુને વિનંતી કરી ત્યારે ભગવાને ઉપદેશનો પ્રારંભ કર્યો. આ રીતે આચાર્યને ખુશ કરીને આપણે વશમાં કરી લેવા જોઈએ, આચાર્ય કે ગુરુને ખુશ થવા જોઈએ. શું જિજ્ઞાસા. ગુરુ જ્યારે જુએ છે કે શિષ્ય જ્ઞાન માટે તીવ્ર જિજ્ઞાસા ધરાવે છે ત્યારે એ જિજ્ઞાસાથી જ ગુરુ ખુશ થાય છે. અહીં કહે છે કે ભગવાને સ્મિત સાથે ઉપદેશનો પ્રારંભ કર્યો. કદાચ ભગવાન આજે એટલા માટે ખુશ થયા હશે કે છેવટે આટલા વર્ષ પછી અર્જુને જે માંગવા યોગ્ય હતું તે માંગ્યું. ભગવાનનું સ્મિત અર્જુનને લજ્જિત કરવા માટે ન હતું, તેને આશ્વાસન આપવા માટે હતું કે તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી, તારી સમસ્યા જરૂર દૂર થઈ જશે. ઉપદેશનો આરંભ કરતા શ્રી ભગવાન કહે છે, અશોચ્યાન વસોચસ્ત્વમ પ્રજ્ઞા વાદાંશ્ચ ભાષસે ગતાસુન ગતાશુંશ્ચ નાનું શોચંતી પંડિતા. શોક કરવા યોગ્ય નથી તેનો તું શોક કરી રહ્યો છે, અને વળી તું પંડિતો બુદ્ધિમાન લોકો બોલે તેવા વચનો બોલી રહ્યો છે. પંડિતો મૃત અને જીવિત વિશે કોઈના વિશે શોક કરતા નથી. ભગવાન શંકરાચાર્ય પોતાના ભાષ્યનો પ્રારંભ આ શ્લોકથી કરે છે. તેઓ સમજાવે છે કે પહેલા અધ્યાયના પ્રારંભથી માંડીને બીજા અધ્યાયના નવમા શ્લોક સુધીમાં બતાવવામાં આવ્યું કે શોક અને મોહ સર્વે અનર્થોનું સર્વે દુઃખોનું કારણ છે. આ શોક અને મોહ આત્માના અજ્ઞાનમાંથી જન્મેલા છે. જે આત્મા નથી તે દેહને ઉપાધિને આત્મા માની લેવો અને ઉપાધિના ધર્મો અલ્પતા નશ્વરતા અજ્ઞાનનો આત્મા પર આરોપ કરીને આત્માને અલ્પ માનવો, અજ્ઞાની માનવો, દુઃખી માનવો, એ માન્યતાઓમાંથી જ બ્રહ્મમાંથી જ સર્વ શોક જન્મે છે. દેહને આત્મા માની લેવાને કારણે દેહના જન્મને આત્માનો જન્મ, દેહના મૃત્યુને આત્માનું મૃત્યુ અને દેહની પીડાને આત્માની પીડા માનવામાં આવે છે, અને તેથી દેહને જે અનુકૂળ છે તેને માટે રાગ અને જે પ્રતિકૂળ છે તેને માટે દ્વેષ સ્વાભાવિક રીતે જ જન્મે છે. અર્જુનની સમજ પણ આ પ્રકારની છે. હું મર્ત્ય માનવી છું, અમુકનો પુત્ર છું, અમુકનો સંબંધી છું, અમુક લોકો મારા સ્વજન સંબંધી છે એવા ખ્યાલ તે સેવે છે. આથી સ્વજનોના મૃત્યુથી મને ખોટ પડશે, હું એકલો પડી જઈશ, હું તેમનો ઘાતક બનીશ અને મારા સ્વજનોને પણ ઘણી વેદના સહન કરવી પડશે. આવા બધા ખ્યાલોથી અર્જુનના મનમાં વિષાદ છવાઈ ગયો. તે કારણે તેની વિવેક બુદ્ધિ કુંઠિત થઈ ગઈ અને એ સંજોગોમાં પોતાના ક્ષત્રિય ધર્મનો ધર્મયુદ્ધનો ત્યાગ કરવા તે તૈયાર થઈ ગયો. કર્મનો આ ત્યાગ મોહમાંથી, જીવન વિકાસમાં કર્મનું શું મૂલ્ય છે તે ન સમજવામાંથી જન્મેલો છે. અર્જુન માને છે કે કર્મનો ત્યાગ કરી સંન્યાસ લેવો એ જ મારા કલ્યાણનો માર્ગ છે. આમ અર્જુન પોતાના સ્વધર્મનો, પોતાના કર્તવ્યનો ત્યાગ કરવા અને બ્રાહ્મણના ધર્મરૂપી પરધર્મનો કર્મ સંન્યાસનું ગ્રહણ કરવા તૈયાર થયો છે. આ મોહ છે, અવિવેક છે, એ જ જીવનની અવનીતિનું, તેના પતનનું કારણ છે. પ્રત્યેક મનુષ્યનું જે કર્તવ્ય છે, જે ધર્મ છે, જે તેના સ્વભાવ, સંજોગો અને જીવનની તેની જવાબદારીમાંથી નક્કી થયેલો છે, તે ધર્મ જ મનુષ્યની ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રકારની ઉન્નતિનું કારણ છે. ધર્મથી પહેલાં આધ્યાત્મિક ઉન્નતિ થાય છે, આંતરિક વિકાસ થાય છે, અંતઃકરણ શુદ્ધિ થાય છે અને તે દ્વારા ભૌતિક વિકાસ પણ થાય છે, અભ્યુદય પણ થાય છે. ધર્મથી અર્થ અને કામની પ્રાપ્તિ થાય તો તે અર્થ કામ સુખનું સાધન બને છે અને અધર્મથી થાય તો તે દુઃખનું સાધન બને છે. ભગવદ્ ગીતામાં અપાયેલા ઉપદેશ પ્રમાણે ધર્મ એટલે યજ્ઞ, કર્મ ફળની આશક્તિ વગર અને ઈશ્વર અર્પણ કરવાની ભાવનાથી થયેલું કર્મ. શંકરાચાર્યજી કહે છે કે મોહને કારણે માનવી સામાન્ય રીતે આ યજ્ઞ ધર્મનો ત્યાગ કરવા ઈચ્છતો હોય છે, કારણ કે તેને તેમાં બહુ કષ્ટ વર્તાતું હોય છે અને પરધર્મ અર્થાત સકામ કર્મ કરવા તે પ્રેરાતો હોય છે, કારણ કે તે તત્કાલીન સુખ આપતું જણાય છે. આમ તત્કાલીન સુખ માટે દીર્ઘકાલીન સુખનો પ્રેય માટે શ્રેયનો ભોગ આપતો હોય છે. અર્જુન પણ પોતાની ઉન્નતિનું, પોતાના કલ્યાણનું જે સાધન છે તે સ્વધર્મનો, ક્ષત્રિય ધર્મનો મોહને કારણે, વિપરીત સમાજને કારણે ત્યાગ કરવા તૈયાર થયો છે. આ શોક અને મોહ અજ્ઞાનની ઉપજ છે અને પ્રત્યેક મનુષ્યની તે મૂળભૂત સમસ્યા છે. અજ્ઞાન દૂર થાય તો જ શોક મોહ હંમેશને માટે દૂર થાય અને અજ્ઞાન માત્ર જ્ઞાનથી જ, આત્મજ્ઞાનથી જ દૂર થઈ શકે. આથી આત્મજ્ઞાન, આત્મા બ્રહ્મા છે એ જ્ઞાન જ ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય છે. અર્જુન તો ઉપદેશ માટે નિમિત્ત બન્યો છે, પરંતુ તેના નિમિત્તે ભગવાન સમગ્ર માનવ જાતને ઉપદેશ કરી રહ્યા છે. વરી શ્રી શંકરાચાર્યજીનો સ્પષ્ટ અભિપ્રાય છે કે નિષ્કામ કર્મરૂપી પ્રવૃત્તિ લક્ષણ ધર્મ મુમુક્ષુ સાધકના મનને પરિપક્વ બનાવવા માટે છે. આ ધર્મના આચરણથી જ્યારે મુમુક્ષુનું અંતઃકરણ શુદ્ધ થાય, રાગ દ્વેષ રૂપી મલિનતાથી મહદ અંશે મુક્ત થાય, પ્રસન્ન થાય, તેમાં અહિંસા, સત્ય વગેરે દેવી સંપત્તિનો ઉદય થાય, વિષય ભોગના અને વરી કર્તવ્ય કર્મના સંકલ્પોથી પણ તે મુક્ત થાય, ત્યારે હવે મુમુક્ષુ પોતાના કર્તવ્ય કર્મરૂપી યજ્ઞ ધર્મનો ત્યાગ કરવાને લાયક બન્યો છે એમ કહેવાય. હવે તેણે ગુરુનું શરણ ગ્રહણ કરીને આત્મજ્ઞાનની સાધનામાં લાગી જવું જોઈએ. આ છે જ્ઞાન નિષ્ઠા. આમ ભગવદ્ ગીતા બે નિષ્ઠાઓનું પ્રતિદાન કરે છે, કર્મનિષ્ઠાનું અને જ્ઞાન નિષ્ઠાનું. કર્મનિષ્ઠા કર્મયોગીઓ માટેનો પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે, જ્યારે જ્ઞાન નિષ્ઠા સાંખ્ય અર્થાત સંન્યાસીઓ માટેનો નિવૃત્તિ લક્ષણ ધર્મ છે. કર્મ સંન્યાસથી મુમુક્ષુનું મન કર્તવ્ય વિષયક વિક્ષેપોમાંથી મુક્ત થાય છે અને તે આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકે છે. આત્મજ્ઞાનમાં નિષ્ઠા એ જ સર્વ શોકમાંથી મુક્તિનું અને સ્વરૂપભૂત આનંદની પ્રાપ્તિનું એટલે કે મોક્ષનું સાધન છે. આવી સ્થિતિએ પહોંચેલા મનુષ્યને જ ભગવાન સ્થિત પ્રજ્ઞ, જ્ઞાની, ભક્ત, ગુણાતીત વગેરે શબ્દોથી ગીતામાં વર્ણવે છે. કેટલાક તત્વચિંતકો અભિપ્રાય મુજબ માત્ર આત્મજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત ન થઈ શકે, આત્મજ્ઞાનની સાથે સાથે કર્તવ્ય કર્મનું આચરણ પણ મુમુક્ષુએ કરવું જ જોઈએ. કારણ કે મનુષ્યને જીવનભર કર્તવ્ય કર્મ કરતા રહેવાનો આદેશ આપનારા વાક્યો વેદમાં છે અને ગીતામાં પણ વારંવાર ભગવાન અર્જુનને યુદ્ધ કરવાનો આદેશ આપે છે. તેથી કર્તવ્ય કર્મ તો કોઈ પણ સંજોગોમાં છોડવું ન જ જોઈએ. કેટલાક તો વળી એમ માને છે કે કર્મ જ મોક્ષનું સાધન છે અને કેટલાક લોકો આત્મજ્ઞાન અને કર્મના સમુચ્ચયને સહ અનુષ્ઠાનને મોક્ષનું સાધન માને છે. શાસ્ત્રનો અને યુક્તિનો આધાર લઈને શ્રી શંકરાચાર્ય આ બધા મતોનું ખંડન કરે છે અને સમજાવે છે કે વેદનું અને ગીતા શાસ્ત્રનું તાત્પર્ય નિવૃત્તિમાં છે, પ્રવૃત્તિમાં નથી. પ્રવૃત્તિ તો નિવૃત્તિ માટેની પૂર્વ તૈયારી રૂપ જ છે અને તેવું ત્યારે બને જ્યારે કર્મ ફળની આસક્તિ વગર પ્રવૃત્તિ કરવામાં આવે. એ રીતે જોતા પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિ રહેલી છે, ત્યાગ રહેલો છે. યોગની ભાવનાથી, ઈશ્વરને સમર્પણ કરવાની ભાવનાથી કર્મ કરવા માટે કર્મ ફળની આસક્તિનો, વ્યક્તિગત રાગ દ્વેષનો ત્યાગ કરવાની આવશ્યકતા રહે છે. તેથી દેખીતી પ્રવૃત્તિમાં પણ ત્યાગરૂપી નિવૃત્તિ રહેલી છે અને ત્યાગ પણ કર્મનો કરવાનો હોતો નથી, તે તો રાગ દ્વેષનો અને અવિવેકનો જ ત્યાગ કરવાનો હોય છે. રાગ દ્વેષ જ માણસને બર જબરાઈથી કર્મમાં પ્રેરે છે. કર્મયોગની પરિણામે રાગ દ્વેષરૂપી પ્રેરક બર ક્ષીણ થતા હવે કર્મ કરવાની કોઈ જરૂરિયાત કે લાચારી રહેતી નથી અને મુમુક્ષુ કર્મનો ત્યાગ કરવાની સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે. કર્મના આચરણથી જે સિદ્ધ કરવાનું હતું તે થઈ ગયું છે અને હવે સાધક વધુ સૂક્ષ્મ સાધનામાં, અંતરંગ સાધનામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આમ કર્મ ઉપાય છે અને જ્ઞાન ઉપેય છે. કર્મ અને જ્ઞાન વચ્ચે ઉપાય અને ઉપેયનો, સાધન અને સાધ્યનો સંબંધ છે. સાધન હોય તો જ સાધ્ય પ્રાપ્ત થઈ શકે અને તેથી વેદમાં અને ભાગવત ગીતામાં પણ અપરિપક્વત્વ સાધક માટે કર્મયોગનો ઉપદેશ છે. કર્મયોગથી સાધક પરિપક્વ બને છે અને જ્ઞાન પ્રાપ્તિ દ્વારા જ્ઞાન નિષ્ઠાનો અધિકારી બને છે. ભાગવત ગીતાની વ્યાખ્યામાં સ્તરે સ્તરે આ સિદ્ધાંત ચર્ચા કરવામાં આવશે.